एकत्र फाउंडेशन प्रस्तुत, चंद्रकांत टोपीवाला संपादित, रचनावली, पठन शैलेश। 113 अर्धी घड़ी, लेखक पारप्पू रत्तू। पारप्पू रत्तू एवा उपनाम थी मलयालम भाषाना जाणीता नवलकथाकारनु मूळ नाम छे श्री के ई मत्ताई। શાળાના શિક્ષણ પછી લશ્કરમાં જોડાઈ 15 વર્ષ સુધી લીધેલો લશ્કરી જીવનનો અને સૈનિક જીવનનો અનુભવ એમણે એમની અનેક કથાઓમાં ઉતાર્યો છે, પરંતુ સાથે સાથે તેઓ પોતાના અસલી ગ્રામ જીવનના અનુભવને પણ ભૂલ્યા નથી। એમના પાત્રો સાધારણ જનજીવનમાંથી આવે છે, પણ એવી સૂઝબૂઝથી આવે છે કે એમની રજૂઆત અસાધારણ બની જાય છે। ક્યારેક આ લેખક લોહીથી ખરડાયેલા પગના નિશાન જેવી નવલકથામાં સૈનિકની હૃદયવેધક કથા કહે છે, ક્યારેક શોધ્યું પણ જડ્યું નહીં જેવી નવલકથામાં કોઈ નર્સની વ્યથાને ઉગાડી આપે છે, તો ક્યારેક પ્રથમ કિરણો જેવી નવલકથામાં પછાત વિસ્તારનો ચહેરો બદલી નાખતી કોઈ ગ્રામસેવિકાની વાત માંડે છે। પરંતુ પારપ્પુ રત્તોની નવલકથાઓમાં સૌથી વધુ સમર્થ અને પ્રસિદ્ધ નવલકથા તો અડધી ઘડી, સરનાશી કનેરમ છે। આ નવલકથા ત્રાવણકોર રિયાસતના મધ્ય ભાગમાં વસતા એક ખ્રિસ્તી કુટુંબના 90 વર્ષની વયના વૃદ્ધ કુએના ચંદની કથા છે। લાંબા આયખા દરમિયાન થયેલા ભાતભાતના બનાવોથી આ વૃદ્ધના અંદરના જગતમાં જેમ ઉથલપાથલ છે, તેમ બહારના જગતમાં પણ ઉથલપાથલ છે। અંદર અને બહારના જગત સાથે જૂજતા જૂજતા જીવી રહેલા વૃદ્ધની કલ્પના લેખકે બહુ વર્ષોથી જે પોતામાં સંગ્રહી રાખેલી એને અહીં મૂર્તિમંત કરી છે। અહીં 3 પેઢીના ઉતાર ચઢાવની વાત છે। વૃદ્ધની ધૂંધળી સ્મૃતિમાં ઘણું બધું ધસી આવે છે અને ઘણું બધું એની આસપાસ વર્તમાનમાં પણ બનતું આવે છે। આ બે વચ્ચેથી પસાર થતો વૃદ્ધ મૃત્યુની ક્ષણ સુધી પહોંચે છે। આમ તો જીવનની એની આ છેલ્લી અડધી ઘડીમાં એ ફરીને આખું આયખું જીવી લે છે। આ રીતે વૃદ્ધજનના મનનો આલેખ અહીં આબાદ પકડાયો છે, પણ એ દ્વારા લેખકે ગંભીર જીવનની વેદનાને પૂરેપૂરી અવતારી છે। વૃદ્ધ કુએના ચંદનનું મન ખુલ્લી ધર્મશાળા જેવું થઈ ગયું છે। ચિંતાઓ વણ બોલાવી દિલ પર કબજો કરે છે। પોતે એક તેલ ખલાસ થઈ જતા ધૂંધળો પડી ગયેલો દીવો હોય, વધુમાં વધુ હવે એ અડધી ઘડી જ ચાલવાનો હોય એવી લાગણી અનુભવે છે। પણ આંખ મીંચતા મીંચતા સુધીમાં કુએના ચંદ ઘણું બધું જુએ છે। કુએના ચંદની પત્ની કુએના ચંદના અન્ય સ્ત્રી સાથેના સંબંધના આઘાતથી તો એની જુવાન દીકરી વિવાહ પછી જોતજોતામાં અકસ્માતથી અવસાન પામી છે। આધાર સ્તંભ જેવો એનો મોટો દીકરો પણ જમીનના ઝઘડામાં મોતને ઘાટ ઉતર્યો છે। આ વૃદ્ધ પાંખ કપાયેલા પંખીની જેમ, પાણીથી ચારે તરફ ઘેરાયેલા ટાપુની જેમ બધું જોતો સાંભળતો શરણ વગરનો બેઠો છે। કુએના ચંદની એક દીકરી અને એનો મોટો દીકરો મરી જતા હવે 4 દીકરા બચ્યા છે। દીકરાઓને ઘેર પણ દીકરા દીકરીઓ છે। આ શક્ત વૃદ્ધ એની પાછળ જીવ બાળે છે। દીકરાઓમાંથી દરેકને અલગ અલગ પ્રકારનું દુઃખ છે। મોટો કિવરત શિક્ષિકા દીકરીની કમાણી પર નભી રહ્યો છે અને એને પરણવા દેતો નથી, તેથી દીકરી સહશિક્ષક જોડે પરણી જાય છે। વૃદ્ધ જેની સાથે રહે છે તે દીકરો માતુ કકુટી અને એની બીજી વારની પત્ની દિનામમાં વૃદ્ધની કાળજીપૂર્વક સંભાળ લે છે, પરંતુ માતુ કકુટી ઘર માટે લાપરવાહ છે અને લોકોમાં ફરતો ફરે છે। સૈનિકમાં ભરતી થઈ ગયેલો અને એની પહેલી પત્નીનો તાજો પરણેલો પુત્ર રાજન લશ્કરી તાલીમ દરમિયાન અકસ્માતે મૃત્યુ પામે છે। ત્રીજો દીકરો કુયુચેરુકન અને એનો દીકરો ખોટા અને આડા ધંધામાં ફસાઈને પોલીસના હાથમાં પડ્યા છે. તો ચોથો દીકરો ફિલિપ્સોસ અને એનો દીકરો ઘરની એક જ નોકરાણીની સાથે ફસાયેલા છે. આ બધા દીકરાઓ અને એના દીકરાઓનો વૃદ્ધ પર ખૂબ પ્રેમભાવ છે. તો વૃદ્ધને પણ દીકરાઓ ખૂબ વાલા છે. કોઈ પણ દીકરાનું દુઃખ જુએ તો તેમનું મન હાથમાં નથી રહેતું. અફીણ પૂરું પાડતા શિવરામ કુરૂપ વૃદ્ધનો સાથી છે અને એની ઘરમાં અવર જવર છે. વૃદ્ધના ખ્રિસ્તી ધર્મનો શિવરામ કુરૂપના વેદ ધર્મ સાથે મેળ તો મળ્યા કરે છે, પણ એક દિવસ વૃદ્ધને ખબર પડી જાય છે કે શિવરામ કુરૂપને પુત્રવધુ દિનામમાં સાથે સંબંધ છે. આ વાતની શિવરામ કુરૂપને ખબર પડી જતા એને દહેશત જન્મે છે કે વૃદ્ધ લોકોમાં વાતને ઉઘાડી પાડી દેશે. તેથી શિવરામ કુરૂપ વૃદ્ધને અફીણ સાથે થોડું ઝેર આપી દે છે. દિનામાં અંતે વૃદ્ધના ચરણ પકડી રહે છે. લોકોને તો એમ જ છે કે વૃદ્ધને છેવટ સુધી દિનામાની સેવા ચાકરી મળી છે. વૃદ્ધ ખુશ નસીબ છે. આમ કથાવસ્તુ તો સાદું છે, પરંતુ વૃદ્ધના સ્મરણમાંથી એની સાક્ષીએ જે પ્રસંગો રચાય છે અને એમાં વૃદ્ધની બાઇબલની જે આસ્થા ભળતી આવે છે, એ આ નવલકથાને બહુ જુદો સ્વાદ આપે છે. વૃદ્ધ વાત વાતમાં અફીણના ઘેનને કારણે તરંગમાં સરકે છે અને પોતાની અંદર સરકી ઊંડા કળણમાં ગરક થયા કરે છે. એને મૃત્યુનો આભાસ આવ્યા કરે છે. વૃદ્ધ કાં તો પોતાને ભૂતકાળ સાથે જોડે છે અને કાં તો પોતાને ભવિષ્ય સાથે સાંકળે છે. ભૂતકાળની સ્મૃતિ અને ભવિષ્યની કલ્પના અંગેની ગૂંથણી અને એમાંય વૃદ્ધના દિમાગમાંથી નીકળેલા બાઇબલની ઠેર ઠેર વેરાયેલી કથાઓ અને સરખામણી એના બુટ્ટાઓ નવલકથાને પોતાનું વાતાવરણ રચી આપે છે. વળી કેરાલાના પહેરવેશથી માંડી એના રીતરિવાજો અને ભોજન સુધીની ખાસિયતો પણ એમાં ઉતરેલી છે. ક્યાંક લેખકની ભાષા અને દ્રષ્ટિનું બળ પણ જોવા જેવું છે. જેને પામવામાં સુખ છે એમ લાગતું હતું તે મળી ગયા પછી ખાલી નાળિયેર જેવું લાગે છે. તે કરોળિયાને જાળગૂંથતો નથી જોયો? તે માને છે કે મોટું સામ્રાજ્ય બનાવી રહ્યો છું. પળવારનોએ આરામ લીધા વિના મહેનત કરે છે. ઈરાદો છે એકાદ જીવને સપડાવીને તેને ગળી જવાનો. ક્યારેક તે મળી જાય છે, ક્યારેક જાળું પૂરું ગૂંથાય તે પહેલાં જ તોફાની હવા આવીને એને વિખેરી નાખે છે. બીજું ઉદાહરણ જોઈએ. જુવાન રાજનું લશ્કરી તાલીમમાં અકસ્માતમાં મૃત્યુ થતાં વૃદ્ધ કહે છે, સુકાયેલી ડાળોવાળા જીર્ણ વંધ્ય વૃક્ષ જેવો હું ઊભો છું, ઢગલાબંધ ફળ આપનારું ઝાડ ઉખડી ગયું. નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયા તરફથી આ મલયાલમ નવલકથાનું ગુજરાતીમાં મકરંદ દવેએ ભાષાંતર કર્યું છે.